તારીખ 1-10-1992 શ્રી સમયસર કળષ્ટિકા શ્લોક 50 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 31
કળષ્ટિકા કરતા કર્મ અધિકારનો 50મો કળશ છે. જાનન્નપિ મિમાં સ્વપરપરિણતિં પુદ્ગલાશ્ચપિ અજાનન્ વ્યાપ્તમ અંતઃકલયુતમ અસહ નિત્યમ અત્યંત ભેદાત્ નાનાત્ કર્તુ કર્મ ભ્રમતિમતિરણયો ભ્રાંતિ તાવત્ ન યાવત્ વિજ્ઞાન અર્ચિશ્ચકાસ્તિ કૃકચવદરયમ અર્થ છે કે યાવત વિજ્ઞાનર્થી ન ચકાસ્તી તાવત અનયોહ કર્તુ કર્મ ભ્રમમતિ અજ્ઞાનાત ભાતિ. યાવત એટલે જેટલો કાળ, જ્યાં સુધી, યાવત એટલે જ્યાં સુધી વિજ્ઞાનર્થી એટલે ભેદ જ્ઞાન રૂપ અનુભવ, ભેદ વિજ્ઞાનથી થયેલો, ઉત્પન્ન થયેલો જે અનુભવ, અર્થી એટલે જ્યોતિ, જ્ઞાન જ્યોતિ. અહીંયા પ્રકરણ ભેદ જ્ઞાનનું છે એટલે ભેદ જ્ઞાન એનો અર્થ કર્યો છે, વિજ્ઞાનર્થીનો અર્થ કર્યો છે ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન રૂપ અનુભવ એટલે ભિન્નપણા રૂપ સ્વરૂપનો અનુભવ, જ્યાં સુધી પ્રગટ થતો નથી તેટલો કાળ એટલે ત્યાં સુધી જીવ પુદ્ગળ વિશે જ્ઞાનાવરણાદિનો કરતા જીવ દ્રવ એવી છે જે મિથ્યા પ્રતીતિ તે અજ્ઞાનપણાથી છે, વસ્તુનું સ્વરૂપ એવું તો નથી. શું કહે છે કે પરદ્રવ અને પરભાવ સાથે જીવને કરતાપણું ભાસે છે, ભાતિ શબ્દ લીધો છે ને, અજ્ઞાનાદ ભાતિ, અજ્ઞાનપણાને લીધે ભાસે છે. એ ક્યાં સુધી ભાસે છે કે જ્યાં સુધી એને ભેદ જ્ઞાનથી અનુભવ થતો નથી ત્યાં સુધી. ભેદ જ્ઞાનપૂર્વક ભિન્નપણું કરીને પોતાનો સ્વાનુભવ કરે ત્યારે એ ભિન્નપણે ભાસે, અને જ્યાં સુધી એવો અનુભવ ન થાય ત્યાં સુધી એને પોતે પર પદાર્થનો અને પરભાવનો કરતા છે એવું લાગ્યા કરે, એવો અનુભવ એને થાય. એના ઉપરથી અવલોકનની દ્રષ્ટિએ વિચારવું હોય તો એમ વિચારાય કે જે જીવ પોતાનું અવલોકન કરે છે એને સ્પષ્ટ ખબર પડે છે કે રાગ થાય છે એને હું કરું છું એવું અનુભવાય છે, શરીરાદિ પરદ્રવ્યને અને પરપદાર્થોના કાર્યો પણ સાથે મને કારણ કાર્યપણાનો અનુભવ થાય છે અથવા લાગ્યા કરે છે, ત્યાં સુધી ગમે તેવું જ્ઞાન હોય તો પણ તે જ્ઞાન સમ્યક જ્ઞાન નથી. શાસ્ત્ર જ્ઞાન ગમે તેટલું વિશાળ હોય શકે, જાણપણું ગમે તેવું અધ્યાત્મનું હોય શકે કે આત્માનું હોય શકે, પણ જ્યાં સુધી આ પ્રકારનો પરદ્રવ્યને પરભાવનો કર્તાપણે કે કાર્યપણે જ્યાં સુધી ભાષ્યમાનપણું થાય છે ત્યાં સુધી અનુભવ થયો નથી અથવા જ્ઞાન સમ્યકપણે વર્તતું નથી. જ્ઞાન સમ્યકપણે વર્તતું નથી એટલે જ્ઞાન હજી મિથ્યાપણે અથવા અજ્ઞાનપણે વર્તે છે એમ સ્પષ્ટ થાય છે. એને પૂછવાનું જોવું પડે કે મને જ્ઞાન થયું છે કે નથી થયું, આટલું બધું જાણું છું, આટલું બધું મેં વાંચ્યું, હવે મને જ્ઞાન થયું ગણાય કે ન થયું ગણાય, તો ઉભો રહે. એનો પણ માપવાનો માપદંડ છે કે તું તારા અનુભવને તપાસીને એમ કહે કે રાગ હું કરું છું એવું તને લાગે છે, શરીરાદી પર પદાર્થોના કાર્યોમાં પોતાને કારણ કાર્યપણે તું તને તારો અનુભવ કરે છે કે ભાસે છે તને એવું, તો ત્યાં સુધી તને અનુભવ થયો નથી અથવા જ્ઞાન સમ્યક થયું નથી અથવા હજી અજ્ઞાન જ એવું ને એવું ચાલુ છે, નીચેથી એમ લેવાય. ઉપરથી અહીંયા વાત કરી છે કે જ્યાં સુધી અનુભવ ન થાય ભિન્નપણાનો ત્યાં સુધી કર્તા કર્મપણાની ભ્રાંતિ બરાબર ચાલુ અજ્ઞાનથી રહેલી છે. નીચેથી લઈએ તો જ્યાં સુધી એવી ભ્રાંતિ ચાલુ રહી છે ત્યાં સુધી જ્ઞાન સમ્યક થયું નથી. તેટલો કાળ જીવ પૂતગળ વિશે જ્ઞાનાવરણાદિનો કરતા જીવ દ્રેવ એવી છે જે મિથ્યા પ્રતીતિ તે અજ્ઞાનપણાને લીધે થઈ રહી છે. વસ્તુનું સ્વરૂપ એવું તો નથી, જીવને એવી પ્રતીતિ હોવા છતાં વસ્તુનું સ્વરૂપ તો એવું નથી, કેમ કે બે પદાર્થને વચ્ચે કારણ કાર્યનો કોઈ સંબંધ નથી. કારણ કાર્યપણું ભાસે છે તે મિથ્યા પ્રતીતિ છે અથવા અજ્ઞાન છે, કેમ કે વસ્તુ સ્થિતિ એવી નથી. કોઈ પ્રશ્ન કરે છે કે જ્ઞાનાવરણાદિ કર્મનો કરતા જીવ તે અજ્ઞાનપણું છે તે કઈ રીતે છે, કેમ કે શાસ્ત્ર કર્ણાનુયોગના કથનમાં તો ભાષા એવી આવે કે આવા પરિણામ કરે ત્યારે જ્ઞાનાવરણ બંધાય, આવા પરિણામ કરે ત્યારે એને અંતરાય બંધાય, આવા પરિણામથી ફલાણું આયુષ બંધાય, દેવલોકનું આયુષ બંધાય, નારકીનું આયુષ બંધાય. માટે જીવ કર્મને બાંધે છે એવી કર્ણાનું યુગમાં ભાષા આવે છે. એ તો શાસ્ત્રની વાત થઈ, જીવ કર્મને બાંધે છે એ તો આગમ વચન થયું. તો કે આગમ વચન હોવા છતાં પણ ખરેખર જો એમ માની લેવામાં આવે તો તે અજ્ઞાનપણું છે. કઈ રીતે તે અજ્ઞાનપણું છે એવો પ્રશ્ન અહીંયા ઉઠાવ્યો. ભાષા તો શાસ્ત્રમાં આવે છે તો પછી એને અજ્ઞાનપણું કઈ રીતે છે? કે જ્ઞાની પૂતગલ છો વ્યાપતૃ વ્યાપિતમ ભાંત કલયિતમ અસહો. જ્ઞાની અર્થાત જીવ વસ્તુ, જ્ઞાની એટલે જેમાં જ્ઞાન છે તે અહીંયા લેવું હું. જીવ વસ્તુ, જ્ઞાનમય જીવ વસ્તુ અને પૂતગળ એટલે જ્ઞાનાવરણાદિ કર્મપિંડ. વ્યાપતૃ વ્યાપ્યત્વમ પરિણામી પરિણામ ભાવે અંત કલયિતમ એક સંક્રમણ રૂપ થવાને અસમર્થ છે. અહીંયા દ્રવ્યાનુયોગનો વિષય ચાલે છે, કર્ણાનુયોગનો વિષય અહીંયા ચાલતો નથી. માટે અહીંયા કર્ણાનુયોગની ભાષા લાગુ પાડવી જોઈએ નહીં અને એ ભાષાને અનુસરીને તર્ક પણ ઉઠાવવો જોઈએ નહીં, એમ છે. એક અનુયોગમાં બીજા અનુયોગની વાત ચાલે નહીં. દ્રવ્યાનુયોગમાં એમ કહે છે કે જીવ છે એ જ્ઞાનમય છે, કર્મ પૂતગળ છે તે જ્ઞાન રહિત પદાર્થ અજીવ પદાર્થ છે, બંને વચ્ચે પરિણામી પરિણામ ભાવનું સંક્રમણ થવું એ અશક્ય છે. જીવ અજીવ ભાવે પરિણમે કે અજીવ જીવ ભાવે પરિણમે, એકબીજામાં એકબીજાપણે પરિણમે તો એને સંક્રમણ થયેલું કહેવાય. સંક્રમણ થવું એટલે શું કે વિરુદ્ધ હોવા છતાં પણ એ રૂપે પરિણમી જવું, જેમ કે પુણ્યની પ્રકૃતિ પાપ રૂપે સંક્રમણ થઈ જાય. બાંધ્યું હોય શુભ ભાવથી, સાધારણ પુણ્ય બાંધા હોય એમાં કોઈ તીવ્ર પાપ કરે દેવગુરુ શાસ્ત્ર વિરુદ્ધતાનો, જે પુણ્ય બાંધા હોય ફરીને પાપની પ્રકૃતિ થઈ જાય. તો શું થયું અહીંયા કે પ્રકૃતિનું સંક્રમણ થઈ ગયું, વિરુદ્ધ પ્રકૃતિ ઉત્પન્ન થઈ ગઈ. એ જ પરમાણુમાં જે શુભ બંધના પરમાણુ હતા તે જ અશુભ બંધના પરમાણુ થઈ જાય, પ્રકૃતિનું બદલાઈ જવું. એમ જીવ બદલાઈને અજીવ થાય? જીવ જ્ઞાનાવરણાદિ ક્યારે બાંધે કે જીવ મટીને અજીવ થાય? ત્યારે એટલે એમ કે છે જ્ઞાની એટલે જીવ વસ્તુ અને નાનાવરણાદિ કર્મપિંડ એ ફૂદગળ, તે બંને વચ્ચે પરિણામી પરિણામ ભાવે એક સંક્રમણ રૂપ થવાને અસમર્થ છે, એ શક્ય જ નથી. જીવ નાનાવરણાદિ ફૂદગળ પરમાણુની પર્યાયમાં કાંઈ કરે એ સ્પર્શે જ નહીં, અને એમ કહે છે જીવ પૂદગળને સ્પર્શે નહીં, પૂદગળ જીવને સ્પર્શતું નથી, કેમ કે એકબીજાની જાત વિરુદ્ધ છે, એક જીવ છે ને એક અજીવ છે. સંક્રમણ થવાને અસમર્થ છે, સંક્રમણ રૂપ થવાને અસમર્થ છે એટલું જ નહીં, પણ એકના પરિણામની અસર બીજાના પરિણામ ઉપર પણ આવે નહીં. સાતાના ઉદયની કે અસાતાના ઉદયની અસર જ્ઞાન ઉપર ન આવે એમ કે છે. શું એક પ્રતિબિંબ જિલ્લે બીજી વાત થઈ ગઈ, પણ જ્ઞાનમાં તે અસાતાનો અનુભવ ન કરાવી શકે. અસાતાના પરમાણુ જ્ઞાનને અસાતાનો અનુભવ ન કરાવી શકે એમ કે છે, ત્યારે અવલોકન કરવાનું એ છે કે તો પછી અસાતાના ઉદય વખતે મને થાય છે એવું કેમ લાગે છે. તો કે એ લાગે છે અજ્ઞાન છે, એનું નામ અજ્ઞાન છે, બીજું કઈ નથી, અજ્ઞાન એનું નામ જ છે કે થતું નથી છતાં થાય છે એમ અનુભવાય છે, એનું નામ અજ્ઞાન છે. એ મટાડવા માટે એ વાત કરે છે કે ખરેખર એવી કલ્પના જીવને થાય છે, જ્ઞાન અસાતા રૂપ નહીં પરિણમતું હોવા છતાં પણ, અસાતાના પરમાણુ ભલે અસાતા પણ એ પરિણમે, પણ તે વખતે જ્ઞાન અસાતા રૂપ નહીં પરિણમતું હોવા છતાં પણ જે ભ્રાંતિગત પણે અનુભવ થાય છે અસાતાનો, એ છોડાવવા માટે કહે છે કે તપાસ તારા જ્ઞાનને, શું થયું તને, બરાબર જ્ઞાનને જો ગ્રહણ કરવામાં આવે, જ્ઞાનને જ્ઞાનપણે ગ્રહણ કરવામાં આવે તો અસાતાથી ભિન્ન જ્ઞાનનો અનુભવ થયા વિના રહેતો નથી, થાય જ થાય, કેમ કે વસ્તુ સ્થિતિ એમ છે. ન થતું હોય એમ અનુભવવું હોય તો તકલીફ છે, પણ જેમ વસ્તુ હોય તેમ તેનો અનુભવ કરવો એમાં શું તકલીફ છે. તકલીફ એટલી જ કે તારે તારી કલ્પના છોડવી પડે છે, એ તકલીફ છે. શું તારી માન્યતા અને તારી માન્યતાથી ઉત્પન્ન થયેલી કલ્પના એને છોડવી પડે છે, એ તકલીફ છે. અસમર્થ છે કેમ કે શા માટે અસમર્થ છે, કારણ આપે છે કે નિત્યમ અત્યંત ભેદાત, નિત્યમ સદાય દ્રવ્ય સ્વભાવથી લ્યો, નિત્યમનો અર્થ કર્યો દ્રવ્ય સ્વભાવથી, ઠીક. નિત્યમનો અર્થ તો ત્રણેય કાળ થાય, કે દ્રવ્યના સ્વભાવથી જોવામાં આવે તો અહીંયા એમ કેવું છે અત્યંત ભેદ છે જીવના સ્વભાવને અને પૂદગળના સ્વભાવને, અત્યંત ભેદ છે, બેના વચ્ચે જાતિ વિરુદ્ધતા છે, તેથી કોઈનું કાર્ય કોઈ કરી શકે એવી વસ્તુ સ્થિતિ નથી, વસ્તુની સ્થિતિ જ નથી. એક ન્યાયે તો સમ્યક જ્ઞાનની પરિભાષા એવી કરવામાં આવી છે કે વસ્તુ જે જેમ છે તેમ જાણે તેનું નામ સમ્યક જ્ઞાન છે, વસ્તુ અનુસાર સ્વરૂપ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. તો અહીંયા વસ્તુ એ લીધી કે જીવ અને પૂદગળ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવા છતાં અને નિમિત્ત નૈમિત્તિક ભાવે એકબીજાને સંયોગ રહેતો હોવા છતાં, સંયોગ થતો હોવા છતાં કર્તા કર્મ સંબંધ નથી, આ વસ્તુ સ્થિતિ છે. અને એ વસ્તુ સ્થિતિનો અનુભવ કરવો, એનું નામ સાચું જ્ઞાન, એનું નામ સમ્ય જ્ઞાન. નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોઈને ભ્રાંતિ પામવી કે કર્તાપણાની ભ્રાંતિ થવી, તેનું નામ અજ્ઞાન. એટલે એમ લીધું છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનિત્ય છે અને તે ગૌણ કરવા લાયક છે, મુખ્ય કરવા લાયક નથી. જાણીને એને ગૌણ કરવા લાયક છે. કર્ણાનુયોગનું શાસ્ત્રથી એ જાણવા મળે તો એ જાણીને ગૌણ કરવા યોગ્ય છે અને મુખ્ય કરવા યોગ્ય નથી. કર્ણાનુયોગનું શાસ્ત્ર જીવ અને અજીવની એકતા કરાવવાના હેતુથી રચાયેલું નથી. પહેલી વાત તો એ. શું જે આચાર્યોએ કે ગંધર્વદેવોએ જે કર્ણાનુયોગનું કથન કર્યું શાસ્ત્રોમાં, એ કોઈ જીવ અજીવનું એકત્વ સ્થાપવા માટેના હેતુથી કરેલું નથી, એ વાત તો નક્કી છે. ત્યાં હેતુ એટલો છે કે જીવ કેવા કેવા પરિણામ કરે તો એને કેવી સજા મળે, એ કેવા વિભાવ કરે, કેવા અપરાધ કરે તો એને કેવો દંડ ભોગવવો પડશે, એની કથા છે. એની એના કાયદાની કલમો છે. ઇન્ડિયન પિનલ કોડની જેમ કલમો હોય એવી રીતે કે ભાઈ ચોરી કરે એને 6 મહિનાની સજા, ખૂન કરે એને દેહાંત દંડની સજા, અથવા આજીવન એને સજા, આજીવન કેદ. હં, એ ચોરી કરી હોય, કોઈના 50 રૂપિયા ચોરી લીધા હોય, એને કંઈ આજીવન કાંઈ એને ફાંસી લટકાડવાનો હોય એને, તો કેવા ગુનાનો કેવી સજા છે એટલું સમજાવવા માટે એ વાત છે કે જેથી જીવ અપરાધ કરતો બંધ થાય. કેમ કે જીવને દુઃખ જોઈતું નથી, સજા ભોગવી નથી એટલે દુઃખ જોઈતું નથી. તો દુઃખનું જ્ઞાન પણ દુઃખ મુક્તિ માટે કરાવે છે અને સુખનું જ્ઞાન સુખ પ્રાપ્તિ માટે કરાવે છે. આટલી સીધી સાદી વાત છે. એમાં દ્રવ્યાનુયોગનો વિષય ત્યાં ભેળવવાનો નથી કે બે દ્રવ્યની એકતાની અહીંયા કેમ વાત આવે છે અને ભિન્નતાની કેમ વાત નથી આવતી, કેમ કે એ દ્રવ્યાનુયોગનો વિષય છે, એ કર્ણાનુયોગનો નથી. અને જ્ઞાનાવરણાદિ કર્મ જીવ બાંધે છે એ દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં ના પાડે કે નહીં. જીવને એને કાંઈ પરિણામ પરિણામી સંબંધ હોઈ શકે નહીં, કેમ કે બંને દ્રવ્યોને અત્યંત ભેદ છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી બંનેના સ્વચતુષ્ટય ભિન્ન ભિન્ન હોવાથી અત્યંત ભેદ છે. તને ભેદ ન માલુમ પડતો હોય તો ત્યારે તેના પોતાના સ્વચતુષ્ટયને અવલોકવા. માનો કે પોતાને અભિન્નપણું અનુભવાય છે ને અસર થતી હોય એવું લાગે છે, ભાઈ અમને તો અસર થઈ જાય છે, કે તારા એ વખતે તે તારા સ્વચતુષ્ટયને સંભાળ્યા, એમાં સાવધાન થયો, એમાં સાવધાન નથી નથી હોતો એટલે તને એવી ભ્રાંતિ થાય છે. બાકી તારો અનુભવ કરતા તો તને એવી ભ્રાંતિનો અનુભવ થાય નહીં. એ તો પહેલી લીટીમાં કહ્યું કે જ્યાં સુધી અનુભવ નથી થતો ત્યાં સુધી જ આ અજ્ઞાન છે. અનુભવ થતાં, ભિન્નપણાનો અનુભવ થતાં આવું અજ્ઞાન ટકતું નથી. હા, નહીં લગાડવી, ખરી વાત છે. ત્યારે કર્ણનું યુગની વાત વચ્ચે ન ઘૂસડાય. એ તો જ્યાં જે વિષય ચાલતો હોય, કેવા ધારતા હોય ત્યાં જ એ વાત હોય ને. પ્રયોજન સદાય, પણ દુનિયામાં વ્યવહાર પણ એમ જ ચાલે છે. શું દુનિયામાં વ્યવહાર પણ એમ જ ચાલે છે. તમે કોઈને પૈસા આપ્યા એ તમે વસૂલ કરવા જાઓ, ભાઈ મારા પૈસા મને પાછા આપો, ત્યારે ઓલો કંઈક, પણ તમે ફલાણાને નહોતા આપ્યા ને એવું ચાલતું હશે. તમે ફલાણાને લીધા હતા એનું શું થયું, ભાઈ અમે લીધા હતા એ હું જાણું છું, મારા દીદીને પાછા એમ જ કહેવાય ને. હે, અત્યારે મારા ને તારા પૈસા વચ્ચેના સંબંધની શું વાત છે એટલી વાત ચાલે છે, મારે બીજાની સાથે શું છે એની ક્યાં વાત ચાલે છે. પણ એવી વાત વચ્ચે કોઈ ઘૂસાડે તો એ ન્યાય સંપન્ન નથી. કેમ કે એ તો એને પોતાની વાત ઉડાડવીને બીજી વાત વચ્ચે મૂકી દેવી છે. શું કહે છે? કેમ કે દ્રવ્ય સ્વભાવથી અનંત ભેદ છે તેનું વિવરણ, ભેદનું વિવરણ હવે કે જીવ દ્રવ્યના ભિન્ન પ્રદેશ ચૈતન્ય સ્વભાવ, પૂદગળ દ્રવ્યના ભિન્ન પ્રદેશ અચેતન સ્વભાવ, બેની સત્તા જુદી છે. પ્રદેશ કહીને શું કહેવું છે કે બંનેની સત્તા જુદી છે, એટલે પ્રદેશથી સત્તા પકડાય છે. શું એટલે કે બંનેની સત્તા જુદી છે. ચૈતન્ય સ્વભાવ છે એના પ્રદેશો જુદા છે, પૂદગળના દ્રવ્યના ભિન્ન પ્રદેશો છે, અચેતન ભાવે છે, અચેતન સ્વભાવ છે, એ રીતે તો ઘણો ભેદ છે. આખી સત્તા જુદી પડી જાય છે. માણસ નથી કહેતા રાજકારણમાં કે ભાઈ અમારી અંદરના મામલાની તમારે વચ્ચે પડવાની જરૂર નથી. અંદર અંદર કોઈ દેશમાં બનાવ બન્યો હોય, ભારતમાં ને પાકિસ્તાન વાળા એની ટીકા કરે શું, ત્યારે અહીંયા શું કે ભાઈ એ અમારી વાત છે, અમારે અંદરની વાતમાં તમારે વચ્ચે આવવાની જરૂર નથી. કેમ કે તમારી સત્તા અહીંયા ચાલતી નથી, તમારી સત્તા તમારા દેશમાં ચાલે છે, અમારી સત્તા અમારા દેશમાં ચાલે છે. એમ જીવ અને પૂદગળની સત્તા જ ભિન્ન ભિન્ન છે, કોઈની સત્તામાં કોઈની સત્તા આવતી નથી, માટે કોઈનામાં કોઈને દખલ કરવાનો પ્રશ્ન રહેતો નથી. એ રીતે ઘણો ભેદ છે, થોડો ભેદ નથી પણ ઘણો ભેદ છે. એમ કેવો છે જ્ઞાની કે ઇમામ સ્વપર પરિણતિ જાનન અપી, પ્રસિદ્ધ એવા પોતાના અને સમસ્ત જ્ઞેય વસ્તુના દ્રવગુણ પર્યાયનો અથવા ઉત્પાદ વય દ્રવનો જ્ઞાતા છે. શું એ તો જીવ તો આવો છે, જીવ જીવ જીવનું તો આવું કાર્ય છે ને આવી ફરજ છે. શું કેવો છે જ્ઞાની એમ કરીને આગળ જ્ઞાની એટલે જીવ લીધો છે. તું કે પ્રસિદ્ધ છે એવા પોતાના અને સમસ્ત જ્ઞેય વસ્તુના, પોતાના દ્રવગુણ પર્યાયને જાણે, પરના પણ દ્રવગુણ પર્યાયને પરપણે પરપણે જાણે. હો દ્રવગુણ પર્યાયને અથવા ઉત્પાદ વય ધ્રુવને, પોતાના ઉત્પાદ વય ધ્રુવને અને પરના ઉત્પાદ વય ધ્રુવને જાગનો જ્ઞાતા છે. હ અપી એટલે જીવ તો એવો છે, અપી એટલે અવ એવો છે. શું ઇમામ સ્વપર પરિણતિમ જાનન અપી, સ્વ અને પરને જાણનારો છે, સ્વપર પ્રકાશક છે, પોતાના દ્રવગુણ પર્યાયને જાણે અને પરના દ્રવગુણ પર્યાયને જાણે, પોતાના ઉત્પાદ વય ધ્રુવને જાણે અને પરના ઉત્પાદ વય ધ્રુવને જાણે. કર્મનો ઉદયમાં ઉત્પાદ કોનો કોની પર્યાયનો થયો કે કર્મની પર્યાયનો, એમાં મારી પર્યાયનો ઉત્પાદ નથી થયો. માણસો મૂંઝાય છે એમાં કે કર્મનો ઉદય આવે ત્યારે બહુ તકલીફ પડે છે. ભાઈ કર્મનો ઉદય કર્મમાં આવે છે કે કર્મનો ઉદય તારામાં આવે છે? એ તો કે તારાથી બહાર કર્મનો ઉદય આવે છે, તારામાં કોઈ કર્મનો ઉદય આવતો નથી. પોતાના અને સમસ્ત જ્ઞેય વસ્તુના દ્રવગુણ પર્યાયનો અથવા ઉત્પાદ વય ધ્રુવનો જ્ઞાતા છે, જાણનારો છે, એવો છે. તો પછી કેવું જળ છે, પૂદગળ કેવું છે? તો પછી કેવું છે પૂદગળ કે તે જ કહે છે કે સ્વપર પરિણતિ એ કૌંસમાં લીધું છે, કેમકે મૂળમાં એ ધ્યાર છે. ઇમામ એટલે આ આ જે પ્રગટ છે એવા, એ પણ 11 છે એટલે કાઉન્સમાં પ્રગટ છે એવા પોતાના અને સમસ્ત પરદ્રવ્યોના દ્રવગુણ પર્યાય આદિને નથી જાણતું એવું છે પૂતગળ, એ આંધળું છે એમ કે પૂતગળ છે તે. એને અસાતાને કોઈ અસાતાના પૂતગળ પર્યાયને જીવને દુઃખ દેવાની ખબર નથી. શું જીવને ખબર? જીવને દુઃખ દેવું એવી એને ખબર નથી. કર્મનો ઉદય જીવને પરાણે જોડતો નથી. આવે છે ને આગળની ગાથાઓ સમયસરમાં. શબ્દ એમ કહેતો નથી કે તું મને સાંભળ. ગાથાઓ આવે છે કે નહીં? કેમ એ કહેતો નથી? શબ્દમાં તો કહેવાની શક્તિ છે, તો કે જીવને એ નથી કહેતો કે તું મને સાંભળ. શું અવાજ? શબ્દમાં અવાજ થવાની શક્તિ છે, પણ જીવને સાંભળવા માટે એ મજબૂર કરતો નથી કે પરાણે તું મને સાંભળ, એમ કહેતો નથી. કે ન સાંભળે તો ન સાંભળે, ન જ્ઞાન કરે એનું, ન એની સામે જુએ તો ન જુએ. શું એટલે પૂતગળ એવા છે? શું કે પ્રગટ છે એવા પોતાના અને સમસ્ત પરદ્રવ્યોના દ્રવગુણ પર્યાય આદિને નથી જાણતું એવું છે. એટલે જીવના દ્રવગુણ પર્યાયને જાણતો નથી અને પોતાના દ્રવગુણ પર્યાયને પણ જાણતો નથી. એની એને પોતાને ખબર નથી એમ કે છે. પછી બીજાને ક્યાંથી ખબર હોય? પૂતગળને પોતાની ખબર નથી તો બીજાની શું એને ખબર હોય? જીવની શું ખબર હોય એને? એને ખબર ખબર એવું એનામાં કઈ છે જ નહીં. સુખ દુઃખ એવું કઈ છે જ નહીં એનામાં. વિભાવ બંનેને છે, જીવને પણ વિભાવ પર્યાય છે અને પૂતગળને પણ વિભાવ પર્યાય છે. પણ પૂતગળને વિભાવ પર્યાયનું દુઃખ નથી, જ્યારે જીવને વિભાવ પર્યાયનું દુઃખ છે. આટલો ફેર છે. વિભાવ બંનેને હોવા છતાં બંનેમાં ફેર છે, કેમ કે જીવ ચેતન છે એટલે એને વિભાવનું દુઃખ થાય છે, એનો સુખ ગુણ ઘટાનો ઘાત થાય છે. પૂતગળમાં સુખ ગુણ નથી એટલે એને સુખ દુઃખનો કોઈ સમસ્યા ઊભી થતી નથી. એ બરાબર છે, કારણે થાય છે જીવના પોતાના અપરાધના કારણે થાય છે, પૂતગળના કારણે નહીં. શું ચારે ગતિમાં જીવને ભમવું પડે છે એનું કારણ એને પોતે કરેલો અપરાધ છે. શું આયા આયુષ પૂરું થશે બરાબર, પછી પૂતગળ તો બધા શરીરના અહીંયા રહી જશે, શરીરના પૂતગળ તો અહીંયા રહી જશે. જીવ જશે ગમે ત્યાં જશે, એ શું કારણે જશે? એ પોતાના અપરાધને કારણે જશે. કોઈ એમ કહે છે કે શાસ્ત્રમાં એમ આવે છે કે એ કર્મને કારણે ત્યાં ગયો. શું શાસ્ત્રમાં શું વાત આવે? કે ભાઈ એને જે કર્મ બાંધ્યા હતા એ કર્મ હારે લઈ ગયો, કેમ કે કારમણ વર્ગના તો છૂટી પડતી નથી, શરીરના પૂતગળો છૂટા અહીંયા પડી ગયા, કારમણ વર્ગના તો સાથે રહે છે. જ્યાં સુધી એનો ઉદય ના આવે ત્યાં સુધીની સ્થિતિ એની પડેલી છે, એટલે એ સાથે રહે છે. તો કે એને તો કર્મ લઈ ગયા ને, તો પણ કે કર્મને ખબર નથી, કર્મને પોતાને જવાની ખબર નથી અને જીવને લઈ જવાની પણ એને ખબર નથી, તો એ કેવી રીતે લઈ જાય ગયો? શું એને ખબર હોવી જોઈએ ને. એકલું એન્જિન તમને કોઈ ગામ લઈ જાય ખરો? અંદર એનો ડ્રાઈવર ચલાવનાર નો હોય તો હે પીડ્યું પીડ્યું કે ભાઈ મારે મુંબઈ જવું છે, હાલો એન્જિનમાં બેસી જાઓ, આપણે ડબ્બામાં નથી બેવું, કેમ કે ચાલે છે એન્જિન, ડબ્બાને તો એને જોડવા પડે છે, એમ નથી થતો. પરમાણુને કર્મના પરમાણુને કાંઈ ખબર નથી કે મારે કઈ ગતિમાં ક્યાં ઠેકાણા ઉપજવાનું છે એ કાંઈ, તો એ તો પોતાના અપરાધથી જાય છે જીવ. એના પાછા શરીરના પૂતગળો બીજું તે બધું ઓટોમેટિક મળી જાય છે. હવે જીવને ક્યાં ખબર છે? આપણો આપણો જીવ કોઈ ગતિમાંથી આવ્યો બરાબર, એ વખતે એને ખબર હતી મારે આવું શરીર બાંધવું, હે આપણી ઈચ્છા પ્રમાણે શરીર બંધાણું છે, હે કઈ ખબર હતી એ શરીર આગળ કેવું થશે, પેલા કેવું છે, પછી કેવું થશે કઈ ખબર નથી. દુબળો એ જાડો થઈ જાય, જાડો એ દુબળો થઈ જાય. એ તો સ્વયં પરમાણુ કામ કરે છે. જીવ જીવની ઈચ્છા એમાં ક્યાં કામ આવે છે, ને જીવ કરી શું શકે એની અંદર કઈ ખબર નથી એને તો. પરમાણુ પરમાણુ નું સ્વતંત્ર કામ કરે છે, જીવ જીવ ના ભાવ કરે છે. પોતે જે અપરાધ કર્યો એના ફળ સ્વરૂપે એને જવું પડે છે. પોતે જે અપરાધ કર્યો એ અપરાધની સજા ભોગવવા માટે સ્વયં કુદરતી એની ગતિ થાય છે. શું આઈનું શરીર એને પકડી રાખી શકે નહીં, કે કોઈ આઈની વસ્તુ એને પોતે પકડી રાખવા માંગે તો કોઈ પૂતગળ કઈ જાણતું નથી. જીવને આમ સજા કરવી એમ પૂતગળ જાણતું નથી. અસાતાના પરમાણુ પણ નથી જાણતા. ઉદય આવે ત્યારે તે કે મારે જીવને દુઃખી કરવો, અને દુઃખી કરવા સમર્થ નથી. જો જીવ ભેદજ્ઞાન કરીને સ્વરૂપના સુખાનુભવમાં રહે તો અસાતાના પરમાણુ એને દુઃખી કરવા સમર્થ નથી. અને જીવ જો પોતાના સ્વરૂપમાં ન રહે તો દુઃખ દુઃખી પણ પોતાને કારણે થાય છે, અસાતાને કારણે નહીં. ગુરુદેવ શ્રી કહેતા કે નહીં કે નરકમાં જીવ દુઃખી છે એ નરકના સંયોગોને કારણે નથી દુઃખી. શું એને કારણે દુઃખી નથી, પણ મને આવા સંયોગો પ્રાપ્ત થયા છે એવી જે એની માન્યતા છે એ માન્યતાને કારણે હું નરકમાં ઉપજો, આ મારા સંયોગો છે, એટલે એને એની ઉપાધિ લાગુ થાય છે, એટલે દુઃખી થાય છે. સહનશીલતા તો કેટલી કે અહીંયા તો ત્યાંની એક ગંધનો એક કણીઓ આવે ને તો હજારો માઇલમાં માણસ મરી જાય, એટલો એનો ગેસ અંદર હોય. એક એક પરમાણુમાં રાઈ જેટલા કટકામાં એટલો હોય. અને ત્યાં તો એની અંદર ડૂબેલો રહીએ ક્યાં, એવી ગંધાતી પૂતગળોની નદીઓની અંદર એ ગળકા ખાતો હોય, નાકમાં ને મોઢામાં ને બધે એનું જાય દુર્ગંધ બધી ગંદા પરમાણુ. ભાવને સમજવું, આ વિજ્ઞાન ભાવને સમજવાનું છે. ભાવ કેવા રાખવા, ભાવ કેવા થવા જોઈએ, ગમે તેવા દ્રવ્ય ક્ષેત્ર કાપ હોય ભાવ હોય, પોતાના ભાવ કેવા થવા જોઈએ શું એ પોતાને વિચારવાનું છે. એટલા માટે આ બધી ચર્ચા અને વિસ્તારથી વાત શ્રી ગુરુ કરે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવા છતાં એને ગૌણ કરવો, એટલી હદે ગૌણ કરવો કે આ દેહ સંયોગમાં હોવા છતાં પણ હું વિદેહી છું, દેહ વાળો હું નથી, હું વિદેહી છું, દેહ વિનાનો છું. શું એને વિદેહી કે છે, દેહ વિનાનો એને આ જનક વિદેહી કહેવાના કે નહીં. જ્ઞાની હતા એટલા બધા, એ જ્ઞાની હતા કે પ્રસિદ્ધ પણ એ વિદેહી કહેવાના. ઠીક, એટલું બધું એમનું પરિણમન લોકોમાં પ્રસિદ્ધ થયેલું કે જનક વિદેહી કહેવાના. સીતાજીના પિતા થાય, રામચંદ્રજીના સસરા થાય. રામચંદ્રજી જ્ઞાની, સીતાજી જ્ઞાની, પણ એ વિદેહી ન કહેવાના, જનક રાજા વિદેહી કહેવાના. બહુ સ્થિરતા બહુ બધી રાજપાટ ચલાવતા એવી સ્થિરતા, ન રહી શકે એવી સ્થિરતા હતી, બહુ સ્થિરતા હતી. નહીતર તો સામાન્ય રીતે શ્રીમદજી કહે છે એવું છે કે અસ્થિર કાર્યોની પ્રવૃત્તિ કરવી અને પરિણામ કે ઉપયોગને સ્થિર રાખવા એ નહીં બની શકવા યોગ્ય પરિસ્થિતિ છે. થઈ જ જાય પ્રવૃત્તિ એવી હોય રાજકાજનીમાં પરિણામ અસ્થિર થઈ જાય, પણ એ બહુ ધીરજ વાળા બહુ શાંત, બહુ ઠરેલ હતા, એટલે વિદેહી કહેવાના. ભલે નહી ઉલ્કા પાત મચી જાય રાજમાં, તો પણ હલે નહી, હલે નહી ઠમકા. શું શાંતિથી, શાંતચિતથી જે કહેવા યોગ્ય હોય એ વાત મૂકી દઈએ, બસ પતી ગયું. બાકી સમાધાન, સમાધાન, સમાધાન કોઈ પણ પ્રસંગમાં. એ દ્રવ્યાનુયોગ નું રહસ્ય છે. સમાધિ ને શું કીધું છે 866 માં આવશે આપણે, કે જે નિર્વિકલ્પ સમાધિ છે. અથવા કોઈ પણ પ્રસંગોમાં જ્ઞાનીઓને સમાધાન રહે છે, સમાધિ ભાવે રહે છે, ઉપાધિમાં પણ સમાધિ રાખી શકે છે, એ દ્રવ્યાનુયોગ પરિણામ છે, એ દ્રવ્યાનુયોગનું ફળ છે એમ કહેવાય છે. અને એ જ દ્રવ્યાનુયોગનું રહસ્ય ત્યાં છે. ક્યારે દ્રવ્યાનુયોગ આવો છે કે હા, કે બે દ્રવ્યની ભિન્નતા કહે છે, જેવી તેવી વાત નથી. આ બે દ્રવ્યની ભિન્નતાની વાત કોઈ સ્થૂળ નથી, એ એવી વાત છે કે સમાધિમાં રહી જાય જીવ. ગમે એવા પ્રસંગમાં મારે શું છે, ખાઈ લેવા કે દેવા, મારા કોઈ મારા પ્રસંગ છે નહીં, મારો ઉદય છે નહીં, મને કોઈ એનું લાભ નુકસાનની બુદ્ધિ મને રહી નથી, ખલાસ. ભિન્નપણો અનુભવે એટલે છૂટ્યો, ઉપાધિમાંથી છૂટ્યો અને સમાધિમાં આવી ગયો. એવી ભિન્નપણાનું રહસ્ય એવું છે. પરથી વિભક્ત અને સ્વથી એકત્વ, જે શબ્દ વાપરો છે સમયસારમાં પ્રતિજ્ઞા કરવા માટે, કે હું એકત્વ વિભક્ત આત્માને કહીશ, એટલે કે હું દ્રવ્યાનુયોગની વાત કરીશ, કે જેનું રહસ્ય સમાધિમાં રહેલું છે, એ પરિણમતા સમાધિ આવે છે એમ કે છે. એવી જબરદસ્ત વાત છે. બહુ ચમત્કારિક વિષય છે. જીવના કે બીજા પૂતગળ ના પાછા હ કોઈના ને ન જાણે. સમસ્ત પરદ્રવ્યના દ્રવગુણ પર્યાદિને નથી જાણતો એવું છે પૂતગળ દ્રવ્ય. ભાવાર્થ આમ છે કે જીવ દ્રવ્ય જ્ઞાતા છે, પૂતગળ કર્મ તો જ્ઞેય છે. જીવ જ્ઞાતા છે, પૂતગળ કર્મ જ્ઞેય છે, એવો જીવને અને કર્મને જ્ઞેય જ્ઞાયક સંબંધ છે, તો પણ વ્યાપે વ્યાપક સંબંધ નથી. નિર્જ્ઞાયક રૂપ નિમિત્ત નૈમિતિક સંબંધ હોવા છતાં પણ વ્યાપે વ્યાપકપણાનો સંબંધ બિલકુલ નથી. પણ એક ક્ષેત્ર આવગા છે ને, અને એક ગતિમાંથી બીજી ગતિમાં જાય તો હારે લઈ જાય છે ને, હે, કે તો પણ પરમાણુમાં જીવ નથી અને જીવમાં પરમાણુ નથી. પોતપોતાના સ્વરૂપમાં છે, પોતપોતાના ક્ષેત્રમાં છે. ઉપાદાનથી કોઈના ક્ષેત્રમાંથી કોઈના ક્ષેત્રમાં કોઈ જતું નથી, કેમ કે વ્યાપતું નથી. એક ક્ષેત્રે કહેવાય છે આકાશના નિમિત્તની અપેક્ષા, એ કહેવાય છે ઉપાદાનની અપેક્ષા એ કહેવાતું. આકાશનું ક્ષેત્ર બંને એક વાપર્યું છે. જે જીવે વાપર્યું છે આકાશનું ક્ષેત્ર અવગાહન કરવા માટે, એ જ પૂતગળોએ ત્યાં વાપર્યું છે એમ કહેવું છે. પણ એ તો નિમિત્ત અપેક્ષાએ એક ક્ષેત્ર કહ્યું આકાશનું. ઉપાદાન અપેક્ષાએ જીવના પ્રદેશોમાં પૂતગળના પ્રદેશ નથી, પૂતગળના પ્રદેશોમાં જીવના પ્રદેશો નથી. ભાવાર્થ આમ છે કે જીવ દ્રવ્ય જ્ઞાતા છે, પૂતગળ કર્મ જ્ઞેય છે, એવો જીવને અને કર્મને જ્ઞેય જ્ઞાયક સંબંધ છે, તો પણ વ્યાપે વ્યાપક સંબંધ નથી. અને વ્યાપે વ્યાપક સંબંધ નહીં હોવાથી દ્રવ્યોનું, બંને દ્રવ્યોનું અત્યંત ભિન્નપણું છે અને એકપણું નથી, આમ કાઢવું છે. વ્યાપે તો એક થાય પણ વ્યાપતા નથી, ભિન્ન જ રહી જાય છે. શું ગુરુદેવ ની કૃપા થી વાત સમજવી સહેલી લાગે? એ ગુરુદેવ ની કૃપા છે, એટલે શું મુમુક્ષુ. અને બાકી તો દિગંબર ના વિદ્વાનો આવતા તો કેવા પ્રશ્નો કરતા એ બધાને ખબર છે. ત્યાં વાળાને એમ થાય આવું નથી સમજતા, પણ એ તો સત્સંગ નહીં એ લોકોને શું થાય. અને નિમિત્તાધીન દ્રષ્ટિથી ઘૂંટી રાખેલું, દિગંબર શાસ્ત્રો વાંચીને પણ બે દ્રવ્યની એકતા જ ઘૂંટેલી, નિમિત્તાધીન દ્રષ્ટિથી જ બધું સમજેલા. હવે ગુરુદેવની કૃપાથી જયારે સમજવું સહેલું પડ્યું, પણ પરિણમવું એટલું સહેલું નથી. જેટલું સમજવું સહેલું છે એટલું પરિણમવું સહેલું નથી. સમજવું સહેલું અને પરિણમાતું નથી એમ. પરિણમન પરિણમનમાં એકતાનો અનુભવ કરે છે. શું મને નુકસાન થયું, મને લાભ થયો, આયા મારા મને લાભ નુકસાન નું કારણ છે, આયા મારે ધ્યાન દેવું જોઈએ કેમ કે મારા લાભ નુકસાન નું કારણ છે. શું ત્યાં જુદાપણું ભાસતું નથી, જુદાપણું રહેતું નથી જ્ઞાનમાં. કે પરિણમ પરિણમવું કેમ અઘરું પડ્યું? કે સમજણ ને ઉદયમાં લાગુ કરી નહીં, આમ છે માટે પરિણમન નથી આવતું. સમજણ ને સમજણની કોટડીમાં કેદ કરીને મૂકી દીધી, સમજણની એક કોટડી બનાવી ધારણાને, એમાં કેદ કરી તાળું મારી ને ચાવી ખોઈ નાખે, જા ત્યાંથી બહાર કાઢે એ બીજા આવે. અંદર નહીં રે, ધારણામાં થોડોક ટાઈમ રહેશે પછી ધારણા પણ ખલાસ. તાળું માર્યું હશે પણ ધારણા અલોપ થઈ જશે, અંદરથી જ તે વહી જશે, વગર દરવાજો ખુલે ધારણા ભૂસાઈ જશે. પરિણમન ભૂલક ભૂસાય નહીં, પરિણમનની એ ચીજ એવી છે કે એ ભૂસાતું નથી. મિત્ર એમ થાય કે ભાઈ આવા કળશ છે, આ તો બહુ સારું, બહુ સીધી વાત છે. જીવને હજી ભિન્ન છે, એક જાણનાર છે, એક નથી જાણતો, એમાં એકમાં જ્ઞાન છે બીજામાં જ્ઞાન નથી, માટે બંને ભિન્ન છે, એકબીજામાં સંક્રમણ કરતા નથી, પરિણમતા નથી, બધી વાત બરાબર છે. દ્રવગુણ પર્યાય બધાના ભિન્ન ભિન્ન છે, બધું બરાબર છે. તો હાવ બધું મોઢે થઈ ગયું છે એમ કે શું ભાઈ? મોઢે કરવા માટે નથી, પરિણમાવા માટે છે. કંઠસ્થ કરવા કે મુખ પાઠે કરવા માટેની આ વાત નથી, પણ પરિણમાવા માટેની વાત છે. પરિણમન આવવું જોઈએ એમ કેવું છે. નહીં, પુણ્યની ખામી નથી, પુરુષાર્થની ખામી છે અને યથાર્થતાની ખામી છે. સમજો છે એ સાચું છે પણ યથાર્થ નથી. ખોટું સમજે એ તો યથાર્થ નથી. એટલે પૂતગળનો ઉદય, કર્મનો ઉદય જીવને દુઃખી કરે કે સુખી કરે એવું સમજણ તો યથાર્થ નથી. પણ એ કર્મનો ઉદય જીવને કાંઈ ન કરે એવું સાચું સમજો હોય તો પણ યથાર્થ નથી, માટે પરિણમતો નથી. શું શાસ્ત્ર અનુસારની સમજણ હોય માટે યથાર્થ હોય એમ નથી. યથાર્થતાની વાત પછી બીજી જાતની છે એમ કેવું છે. એ યથાર્થ ત્યારે થાય યથા અર્થ, યથાર્થનો અર્થ, યથાર્થ કેવી રીતે શબ્દ બીનો છે? યથા અર્થ, જેવું પ્રયોજન સિદ્ધ થાય તેવું થાય ત્યારે તેને યથાર્થ કહેવામાં આવે. અર્થ નામ પ્રયોજન, યથા અર્થ એનું નામ યથાર્થ છે. શું તો અર્થ નામ પ્રયોજન જેવું બરાબર સિદ્ધ થવું જોઈએ એવું થાય તો એને યથાર્થ કહીએ. પ્રયોજન થી વિરુદ્ધ જાય તો એની સમજણ ને યથાર્થ કહેવાય એવું છે. આપણે ત્યાં સ્વાધ્યાયમાં ત્યાં સુધીની મહેનત કરે છે કે આપણે બરાબર સમજી લ્યો. આપણે અહીંયા સમજવામાં ક્યાંય શાસ્ત્ર વિરુદ્ધ કે ભાવાર્થ વિરુદ્ધ કે શાસ્ત્રકારના અભિપ્રાય વિરુદ્ધ કે નય વિરુદ્ધ કે એવું તો કઈ નથી થતું ને. શું બરાબર સાચું સમજાય જાય કે અહીંયા આ જ અર્થ નીકળે છે એટલે આજ રાજી બસ થઈ ગયું કામ આપણું. ખોટી વાત છે. એ બરાબર સમજ્યા પછી એની યથાર્થતા શું એ બાજુ આગળ ન વધે તો એનું સમજ્યું બધું અણસમજા જેવું થઈ જાય છે. એવી વાત છે થોડી. એટલે દરેક જગ્યાએ એ વાત રાખવી, જ્યાં જ્યાં સમજણનો વિષય હોય ત્યાં એ વાત લેવી કે આમાં અયથાર્થતા કેવી રીતે થાય, બરાબર અર્થ કર્યો હોય છતાં માત્ર ધારણામાં રાખી લઈએ અને એ સમજણનો ઉપયોગ ન કરે તો સમજણ યથાર્થ નથી થઈ. સમજણ ત્યારે કે સમજણનો ઉપયોગ કરવાનું તે જ વખતે સમજતી વખતે લક્ષ રહ્યું હોય અને ઉપયોગ ચાલુ કરે, લક્ષ હોય તો ચાલુ કરે તે. એ જાતનો ઉપયોગનું લક્ષ હોય તો ચાલુ કર્યા વગર રહીએ ને એને તો જ એને લક્ષ કહેવાય. આપણે ન વિચારીએ પણ જે વિપરીત ન કરતા હોય ત્યાં વ્યામો થાય. બરાબર આગાથામાં આવો જ અર્થ કરે છે. ગુરુદેવ પણ આવો અર્થ કરતા હતા, આગાથામાં આવો અર્થ કરે, શાસ્ત્રમાં પણ એવું જ છે. માટે યથાર્થ હોય એવું પણ નથી. એટલે ઊંડે જાવું જોઈએ સમજેલી વાત. એને પહેલેથી આત્મહિતનું ધ્યેય નથી. શું આત્મહિતનું ધ્યેય નથી? આપણે અહીંથી ઘરે જવા માટે નીકળીએ મંદિરની બહાર, એટલે ભલે વાતો કરતા કરતા જઈએ તો જઈએ કઈ બાજુ? કઈ બાજુ? ઘર બાજુ જ દરેક પગલા ભરીએ ને. પછી જેટલા વળાંક આવે એ આપણે ઘર બાજુના જ આપણે વળવાના, બીજા વળાંક છોડી દેવાના આપણે. બરાબર છે? કેમ કે અહીંથી નીકળતા પહેલા નક્કી કરી નાખ્યું હતું જવું છે ઘરે, બીજે ક્યાંય જવું નથી. આખું ગામ ભાડ્યું છે પણ આપણે ઘરે જ જવું છે, કોઈ જગ્યાએ આખા ગામમાં બીજી કોઈ જગ્યાએ જવું નથી. તો ઓટોમેટિક ઘર બાજુ ચલાશે એમ અહીંયા પહેલેથી નક્કી નથી કર્યું. શું સમજણને આત્મહિત સાથે અનુસંધાન થવું એનું નામ પ્રયોજન યથાર્થ કર્યું કહેવાય. યથાર્થ સમજો કહેવાય. હિતને જોતા જવું પડે, સમજણની સાથે હિતને તપાસતા જવું પડે, સમજણની સાથે હિતને તપાસતા જવું પડે, પગલે પગલે એ ખ્યાલ રહેવો જોઈએ. હિત હિત પાકું હોય તો ઓટોમેટિક જ સમજણ એ રીતે ચાલે, એક એક પર્યાય એમ જ ચાલે સમજણને. શું એવું છે? એટલે શું છે, સ્મૃતિમાં રાખવા જાય તો વિસ્મૃત તો થઈ જવાનું છે, કેમ કે આ સ્મૃતિ વિસ્મૃતિનો વિષય નથી. આપણે ઘરે જઈ વાતો કરતા કરતા યાદ નથી કરવું પડતું, ઘરે જવું છું બજારમાં નહીં, ઘરે જવું છું બજારમાં નહીં, એમ થોડું યાદ કરીએ છે, ઓટોમેટિક આવે એવું. આમાં ઓટોમેટિક ચાલ થઈ જવી જોઈએ પરિણામને. વ્યાપે વ્યાપકતા નથી એ ભિન્નપણા માટેનો જબરદસ્ત મુદ્દો છે. અને વ્યાપે વ્યાપકતા પોતાની પોતામાં છે, જેમ કે જ્ઞાનથી પોતે પોતામાં વ્યાપે છે એ પોતાની જ્ઞાનની અભિન્નતાનું વ્યાપે વ્યાપક પણ લેવું પડે છે. ભેદ જ્ઞાનમાં વ્યાપે વ્યાપકતા લઈએ છીએ કે હું જ્ઞાનમાં વ્યાપું છું અને રાગાદીમાં વ્યાપતો નથી, દેહાદીમાં વ્યાપતો નથી. કેમ કે વ્યાપે વ્યાપકતા આવતા તન્મયપણું થાય, ને વ્યાપ્યા વગર જે તન્મયપણું ભાસે છે એ ભ્રાંતિ કરીને ભાસે છે, એ ભ્રાંતિ છે. કેમ કે વ્યાપે વ્યાપક નથી ને તન્મય થયો ક્યાંથી? શું એટલે વ્યાપે વ્યાપક છે? એ તો એક વિજ્ઞાનનો બહુ મહત્વનો મુદ્દો છે આની અંદર. એ તો સાથમાં કર્તા કર્મધિકારમાં તો એ ખાસ વિષય લેશે આચાર્ય મારા તો, કે કર્તા કર્મપણું એક દ્રવ્યમાં જ હોય, બે દ્રવ્યમાં કર્તા કર્મપણું એટલા માટે ન હોય કે વ્યાપે વ્યાપકપણા નો અભાવ છે માટે. હા, ખાસ આ કળશમાં એ શબ્દ મૂળમાં વાપરેલો છે. શું બીજું છે ને, વ્યાતૃ વ્યાપ્યત્વ અંત કલયુતું અસહવ, એમ એ અસહવ ન હોય શકે એમ કે છે. શું? હા, એમાં વ્યાપે વ્યાપક 49 માં લીધું છે જુઓ ને, વ્યાપે વ્યાપક ભાવ અસંભવમ વર્તે. કા કરતું કર્મ સ્થિતિ, જયારે વ્યાપે વ્યાપક પણ નથી તો કરતા કર્મ ની સ્થિતિ લાવ્યો ક્યાંથી તું? શું? જેમ કોઈ એમ કે, શાંતિભાઈ દ્રષ્ટાંત આપતા હતા સ્વરૂપમાં, મારે ચર્ચા થતી હતી કે મારા હું તમારા ઘરમાં આવ્યો નથી અને તમે એમ કહો છો કે મારા ઘરની ફલાણી ચીજ તું ચોરી ગયો, તો હું તમારા ઘરમાં આવ્યા વગર કેવી રીતે લઈ જાઉં? શું? જયારે એક જણો બીજાના ઘરમાં ગયો નથી તો ઘરની ચીજ ઉપાડીને એની એના ઘરમાં રહેલી ચીજ ઉપાડીને વિયોગ ગયો, એ વાત ક્યાંથી આવી? આવ્યો નથી તો પછી ઉપાડીને લઈ ગયો એ તો પછીની વાત બને, આવ્યા પછી બને, તો આવ્યા પેલા બને કેવી રીતે? એમ એક દ્રવ્ય બીજામાં વ્યાપતું નથી પછી કઈ કરે બને કેવી રીતે એમ કે છે? એ તો પછીની વાત થાય છે, કરવાની વાત તો પછીની થાય છે, પેલા વ્યાપવું પડે પછી કરવાની પરિસ્થિતિ ઊભી થાય. જયારે વ્યાપે વ્યાપક પણ નથી તો કરતા કર્મ પણ આવ્યું ક્યાંથી એમ કે છે? એ તો પછી બની શકે એવી વાત છે. એટલે વિજ્ઞાનનો વસ્તુ સ્વરૂપનો એ બહુ મહત્વનો વિષય છે વ્યાપે વ્યાપકપણો. અને જીવ ભ્રાંતિગતપણે પણ જે અનુભવ કરે છે એ વ્યાપે વ્યાપકપણાનો અનુભવ ભ્રાંતિએ કરે છે. જેમ કે સાકર જીભ ઉપર આવતા જાણે સાકરનો ગળ્યો રસ અંદર ઉતરતો હોય જીવના પ્રદેશોમાં, જીભ એટલે જીભથી ભલે હોય તો જીભમાં પણ ત્યાં જીવ તો છે ને, તો એ જીવના પ્રદેશોમાં જાણે ગળ્યો રસ ઉતરતો હોય, કડવું લાગે ત્યારે કડવો રસ ઉતરી ગયો હોય, શું એવો વ્યાપે વ્યાપકપણાનો અનુભવ થાય છે. ત્યારે ના પાડે છે કે નહીં, કોઈ પરમાણુનો રસ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સ્વભાવ કે પર્યાય ક્ષેત્ર કે દ્રવ્ય ભિન્ન જ રહે છે પછી પ્રશ્ન રહેતો નથી, કોઈ અસર થવાનો પ્રશ્ન રહેતો નથી. ના, વ્યાપતો તો નથી પણ માન્યતામાં વ્યાપી જાય છે કે જાણે મને મારામાં થયું નુકસાન, દુઃખ એટલું લાગે છે કે જાણે મારામાં નુકસાન થયું, હડખા એટલો છે કે જાણે કઈક આવી ગયું હોય આત્મામાં. શું મને મળ્યું, મને મળ્યું આ ધન, મને મળ્યું આ ધન, મને મળ્યું આ મારું ચાલ્યું ગયું, કઈ થયું નથી તારામાં, જે કઈ થયું એ તો તારી બહાર થયું છે. એ તો બહુ ભિન્ન ક્ષેત્ર ભિન્ન પદાર્થોનું પરિણામ છે. આ તો સમર્થ દ્રષ્ટાંત એટલા માટે લેવામાં આવે છે કે જીભ ઉપર જે ચીજ મૂકી છે એ ચીજની કડવાશ ન સહન થઈ શકે એવી હોય તો એને કડવું એવું લાગે કે જાણે એ અંદર ઉતરી ગયો છે કડવો કડવો રસ, આત્મામાં પ્રસરી ગયો છે એમ એને લાગે. શું નથી કહેતા ભાઈ, એટલું કડવું છે ને વાળ ઉભા થઈ થઈ જાય માથાના, એટલું કડવું છે એટલે જાણે બધો કડવો કડવો આખો આત્મા થઈ ગયો. ઓલું તો ભિન્ન ક્ષેત્ર ભિન્ન પદાર્થોનું પરિણામ છે, એમાં એકત્વ કરે છે તો તીવ્ર મમત્વને લઈને કરે છે. પણ આ તો અહીંયા સન્નિકર્ષથી જેને નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે નહીં ભિન્ન રહીએ છે, કાંઈ થતું નથી આત્મામાં, કાંઈ આવતું જ નથી, આમ છે, એક પરમાણુની પર્યાયનો કોઈ અંશ નથી આવતો. પરમાણુ તો નહીં પણ એની પર્યાયનો કોઈ અંશ પણ નહીં, એમ છે ખરેખર. આવી પરિસ્થિતિ છે. એટલે ગુરુદેવ તો આ કર્તા કર્મના અધિકારમાં બે દ્રવ્યની ભિન્નતાને બહુ ઘૂંટતા હતા એમના પ્રવચનોમાં. ઉપર ઉપરથી પ્રવચનો સાંભળે તો સ્થૂળ લાગે કે ગુરુદેવ આવી સ્થૂળ વાત કેમ લંબાવે છે. શું બે બે પદાર્થોની ભિન્નતાની વાત આખી કલાક સુધી ચાલે, પછી દાખલા ઘણા લઈએ કે જુઓ પેટ્રોલથી મોટર ચાલતી નથી, આ માણસ ચાલે છે પણ જમીન ઉપર એના પગડતા નથી. શું કે આ જીવ પાપણ હલાવતો નથી, અનેક દાખલાથી લેતા. પણ એની અંદર એ ભિન્નતાને ઘૂંટતા હતા. ભિન્નતાનો અનુભવ કેમ કરવો એ એમના પ્રવચનનો ધ્વનિ હતો બધા દ્રષ્ટાંતોમાં, કે ભિન્નતાનો અનુભવ કેમ કરવો. સમજાય છે તમને, નથી સમજાતું ને સમજાવું છું એ પ્રશ્ન નથી, તો સાધારણ વાત લાગે ગુરુદેવે સમજાવ્યા પછી. ન તો સમજતો ત્યાં સુધી જુદી વાત છે. હજી પેલા ગ્વાલિયરમાં માણિકચંદજી ગંગવાલ હતા ને, એ ઘરે બોલી ગયા હતા, જીવ શરીરનું કરતો નથી તો સમજ થાય એવું નથી, કેમકે ખાતો નથી પીતો નથી કાંઈ આવતું નથી, એની શ્વાસ લેતો નથી. ઠીક, હા 10 પ્રાણ છે ને તો પ્રદેશો સાથે જડેલા યોગ કહેવાય છે એને, તો મન વચન કાયાનો યોગ કહેવાય છે. એમાં 3 પ્રાણ તો 3 પ્રાણ તો એ મન વચન કાયાના યોગના જ છે. પછી કાયામાં બીજા ઇન્દ્રિય પ્રાણ બીજા પેટામાં આવી જાય છે. એને કોઈ રીતે એને તો ધ્યાન કરવા બેસો તો કે ભાઈ શરીરને ટટ્ટાર રાખો, શ્વાસ આવી રીતે લ્યો, હળવે હળવે લ્યો, હળવે હળવે છોડો. એ બધું ધ્યાનના શિબિરમાં ગયેલા ક્યાં નહીં, જૈન દર્શન ના પાડે છે. તું હવાના પરમાણુ શ્વાસોશ્વાસના પવનના એક પરમાણુની ક્રિયાને તું કરી શકતો નથી, લેવા કે દેવા. હવે તું કહે છે કે ના એમ હું તો એમાં તો ધ્યાનની ક્રિયા કરું, એમાં તો આત્માને સ્થિર કરું. હા કેવી રીતે થાય, બેસે ને. પણ બેસે તો તે અનુભવમાં ઉતારવું એ મહત્વનો વિષય છે. અને એમાં વ્યાપકતાને અનુભવ કરીને જ્ઞાનમાં એકનું જ્ઞાન જ વ્યાપે છે અને સિવાય જ્ઞાન જ્ઞાનમાં કોઈ વ્યાપી શકતું નથી, એવો અવકાશ જ નથી, એવી કોઈ જગ્યા નથી, કોઈ એવો ગુંજાયશ નથી કે અંદર કોઈ બીજું આવી શકે જ્ઞાનમાં. એમ પોતાની વ્યાપ્તિથી ભિન્ન રહે તો દુઃખથી છૂટીને સુખી થાય, તો દુઃખ મુક્ત પણ થાય. નહીતર જે અભેદમાં બંધાઈ ગયો છે, પર સાથે અભેદતા કરવામાં બંધાય છે, ભાવ પ્રતિબદ્ધ પણ થાય છે, એમાં તો પીડાને પીડા વખતે વેદ્યા વગર છૂટી શકે ને, વેદવી જ પડે પીડા, ક્યાં જાય. હજી તો દૂરવર્તી પદાર્થમાં પણ અટવાના છીએ તો પછી રાગમાં તો અટવાય જ ને, તો પછી રાગમાં તો અટવાયા વગર કેવી રીતે રહીએ. ભેદ જ્ઞાનનો અભ્યાસ, પ્રેક્ટિસ રૂપ અભ્યાસ, ઉદયની અંદર ચાલતા ઉદયની અંદર ભિન્નપણાની પ્રેક્ટિસ કરવી, જુદાપણાની અનુભવની પ્રેક્ટિસ કરવી, શું એ કર્યા વગર કોઈ રીતે એમાં સિદ્ધિ મળે એવું નથી. કેવો છે ભેદ જ્ઞાન રૂપ અનુભવ, છેલ્લો પ્રશ્ન ઉઠાવ્યો છે. કેવો છે ભેદ જ્ઞાન રૂપ અનુભવ, કે જેણે કર્વતની માફક શીઘ્ર જ જીવ અને પૂતગળનો ભેદ ઉત્પન્ન કર્યો છે. વારંવાર ચાલ્યો અને બે કટકા કરી નાખ્યા, જેમ કર્વતની ઉપમા એટલા માટે આપે છે કે એમાં તરવારની જેમ બે ટુકડા નથી કરતું કર્વત, વારંવાર ચલાવીને બે ટુકડા કરે છે. એમ ભેદ જ્ઞાન નહીં, વારંવાર ની પ્રેક્ટિસ કરવાથી ભિન્નપણું થાય છે, એટલા માટે ભેદ જ્ઞાન ને કરવત ની ઉપમા આપવામાં આવી છે. એ રીતે પ્રયોગ વારંવાર કરવાનો ઉદ્દેશ છે.
કહાની દેવનો જય રૂપા દિગંબર.